તારીખ 4/5/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 689 અને 690 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 315 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ પાસે છે. કોઈ પણ સજ્જન પરિવારમાંથી દેહ ત્યાગ થાય એ મૃત્યુના પ્રસંગે ખેદ કરવો શોક કરવો એ માત્ર કર્મબંધનું કારણ છે. નવું કર્મ બંધાવા સિવાય એનું ફળ બીજું કાંઈ નથી, અને તે પણ અશુભ કર્મની પ્રકૃતિનું કર્મ બંધાશે, કોઈ શુભ કર્મ બંધાશે. વૈરાગરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ પાસે છે. મૂર્છા ભાવે ખેદ કરવો, મોહથી ખેદ કરવો, મારા હતા તે ચાલ્યા ગયા, મારાપણું રાખીને જે ખેદ થાય છે, મારાપણું પાસે તો ખેદ થાય ને, છાપામાં રોજ માટે પોતાપણાને લઈને જે ખેદ થાય છે એ નવા કર્મબંધનનું કારણ છે. અને પ્રત્યેક આત્માની ભિન્નતા આયુષ્યની અનિત્યતા સંસારની અશરણતા આદિ વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર વૈરાગ્ય થવો એ કર્મ સંગની નિવૃત્તિ ભાષે છે. કેમ કે એ વખતે ઉદય આવ્યો એમાં ઉદયને અનુકૂળ ન ચાલ્યો, ઉદયમાં ન જોડાયો. જે ઉદય છે એ ઉદયમાં શોક થવો કરતો તો એના બદલે વૈરાગ્ય આવ્યો એમ છે, અને તે સત્ય છે. એ રીતે કર્મ બંધન થવું તે સત્ય છે, આ રીતે કર્મની નિવૃત્તિ થવી તે પણ સત્ય છે. મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. પાછો જો મૂર્છા ભાવે ખેદ થાય એનું કોઈ પોતાને લાભમાં પરિણામ આવતું હોય તો બીજી વાત છે, પણ એનું કોઈ પરિણામ તો લાભદાયક છે નહીં એમ કહે છે. એમ વિચારી સંબંધીની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે. અવિચાર દશા એટલે પોતાને નુકસાન થાય છે છતાંય પરિણામ કરવા, એ તો અવિચારીપણું છે. એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યે ખેદને સમાવે છે. એ અવિચાર દશાનું ફળ છે. એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યે ખેદને સમાવે છે. ખેદને સમાવે છે એનો અર્થ એ છે કે મૂર્છા કરવા યોગ્ય નથી એવું વિચારવાન પણ છે એની અંદર, કે આ પ્રસંગે પણ મૂર્છા કરવા યોગ્ય અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને ઉત્પન્ન થતો નથી. કોઈ પણ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. જગતમાં તો એ બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય.
થાય છે.
ખેદ નું નિમિત્ત છે એટલે ત્યાં કઈ હરખ નહીં કરે, પણ જીવને હિતકારી થાય એવો ખેદ કરશે, અહિતકારી થાય એવો ખેદ નહીં કરે, એમ કહેવું છે. એ કયા પ્રકારે વિચારે છે વિચારવાન પુરુષ, કે સર્વસંગનું અશરણપણું છે, સર્વસંગનું અબંધાવપણું છે, સર્વસંગનું અનિત્યપણું છે, અને સર્વસંગ તુચ્છ છે, તેમજ ભિન્ન છે, અન્યત્વપણું છે, એમ દેખીને સર્વસંગનું અશરણપણું દેખે છે. કોઈ સંયોગો આ જીવને શરણ થાય એવું નથી, કોઈ સંયોગો એને શરણ આપી શકે એવું નથી, અનિવાર્યપણે મૃત્યુને શરણ થવું જ પડે જીવને, બીજા કોઈ સંયોગો એનું રક્ષણ કરી શકે એવું નથી, અબંધાવ પણ કોઈ મદદ કરી શકે એવું નથી, એ વિષયમાં કોઈ મદદ પણ કરી શકે એવું નથી કે 5 મિનિટ પણ તમને રોકી શકે, ખમી જાઓ, મહત્વની વાતો કરી લઈએ, એવું પણ કામ આવે એવું નથી. અને સર્વસંગનું અનિત્યપણું છે, જેટલા સંયોગો છે એ સંયોગો બધા જ એનો અંત લઈને જ સંયોગમાં રહેલા છે, અંત પહેલેથી નક્કી થઈ ગયેલો છે. કોઈ સંયોગ નિત્ય રહે અથવા કોઈ સંયોગને વિશે જીવની નિત્યતા રહે સંયોગિકપણે, એમ પણ બની શકે એવું નથી. સંયોગ ઉભા રહીને પોતે ચાલ્યો જાય છે, એનો અર્થ કે સંયોગથી છૂટાપણું એ વાત નિશ્ચિત થયેલી છે. અને તુચ્છપણું, હવે એ દુઃખ તો એટલા માટે થાય છે કે એની મહિમા છે, જે સંયોગ છે એની મીઠાશ છે, જે દુઃખ થાય છે એ મીઠાશનો પ્રત્યાઘાત છે. જે વ્યક્તિઓના સંયોગમાં રહીને મીઠાશને વેદી છે એ વિયોગ કાળે એનો પ્રત્યાઘાત આપ્યા વિના રહે નહીં. નિયમથી દુઃખ ઉત્પન્ન થાય થાય ને થાય, અનિવાર્યપણે એ દુઃખને ઉત્પન્ન થતું કોઈ જીવ રોકી શકે, તેથી તેનું તુચ્છપણું દેખીને તેમજ અન્યત્વપણું દેખીને ભિન્નપણું દેખીને કે આ સંયોગો છે એ સંયોગપણે છે ત્યારે પણ ભિન્ન છે, પછી વિયોગપણે કેમ વિયોગ થયો એનું અસમાધાન થવાનો પ્રશ્ન રહેતો નથી. ગુરુદેવશ્રી બહુ સુંદર શૈલીમાં એક વાત એમ કહેતા કે ભાઈ, આ દેહ તારા સંયોગમાં રહ્યો છે ને, અત્યારે જે તને તારા સંયોગમાં આ દેહ ભાસે છે એ અત્યારે જ પણ તારો થઈને રહ્યો નથી, એમ જો ને, ભલે સંયોગમાં અવશ્ય રહ્યો છે પણ તારો થઈને રહ્યો છે એમ છે જ નહીં, તું જોતો એમ નથી, માટે જેમ છે એમ તું જો કે તારો થઈને એ રહ્યો નથી. તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને ભિન્નપણું દેખીને, ભિન્નપણે દેખતા ભિન્ન પદાર્થના ઉચાટ નથી થતા, ભલે સંયોગ હોય ત્યારે પણ ઉચાટ ન થાય અને વિયોગ થાય ત્યારે પણ એની કોઈ ચિંતા નથી થતી. બસ એ અધિકરણ છે, જીવે એનો આધાર લીધો છે કે મારી સત્તા શરીર જેટલી છે, શરીર છે ત્યાં સુધી હું છું, શરીર નથી એટલે હું નથી, એટલે એના આધારે એનું અધિકરણ એને બનાવીને આખા સંસાર ચક્રની ધરી છે, દેહ છે તે આખા સંસાર ચક્રની ધરી છે એમ કહેવાય છે. જેમ ગાડાને પૈડાથી ચાલે છે, પણ ધરી વગરનું પૈડું ગાડાની સાથે ન ચાલે, ગાડું ચાલે નહી. શાસ્ત્ર માં આવે છે ધરી અને બનાવે છે, એના આધારે આખું ગાડું છે. તેમજ અન્યત્વ પણ દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે. જ્યારે આ બધા પડખા જોવે ત્યારે જીવને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિશે કાંઈ પણ આ સંસારને વિશે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો હજી પણ તેનો તું ત્યાગ કરને ત્યાગ કર. આવો પ્રતિબોધ થાય છે. પ્રતિબોધ કેવો થાય છે કે હજી પણ જો તને મૂર્છા વર્તતી હોય, શું આ સંસારના જે કાંઈ ઉદય પ્રસંગો છે, સંયોગના પ્રસંગો છે, એ પ્રસંગોમાં ઉદયાદિ ભાવે મારા ઉદય છે, આ ઉદય મને આવો આવ્યો છે, એવી રીતે તને કાંઈ પણ મૂર્છા વર્તતી હોય તો એનો ત્યાગ કર, એનું ભીનપણું જો, એનું અસરણપણું જો, અને એ મૂર્છાનું કાંઈ ફળ નથી. કઈ ફળ નથી એટલે કોઈ લાભ નથી, ઉલટાનું નુકસાન છે, લાભનો તો પ્રશ્ન નથી. તે મૂર્છાનું કઈ ફળ નથી અને સંસારમાં તો ક્યારે પણ કોઈ પણ જીવને શરણત્વ આદિ પણ પ્રાપ્ત થવું નથી. થવું નથી એટલે થયું નથી અને થવાનું પણ નથી. આ પ્રસંગ તો એટલો બધો વાસ્તવિકપણે સર્વ જીવોને અનુભવ ગોચર થાય છે કે અન્ય મતમાં પણ આ વિષય ઉપર ઘણી વાતો આવી છે. વૈરાગ્યને લોકો આખો બૌદ્ધ મત આના ઉપર ચાલ્યો છે. એ ગૌતમ બુદ્ધ થયા, એને જે મૃત્યુ જરા રોગ એ ત્રણ ચાર પ્રસંગો એવા જોયા કે જીવ અશરણ છે, હવે આમાં આને કોઈ શરણ થતું નથી, એના ઉપર આખો સંપ્રદાય ઉભો થઈ ગયો છે. એટલો બધો વાસ્તવિક પ્રસંગ છે કે એમાં કોઈની બુદ્ધિ ન પણ કામ કરે એવું છે નહીં. કોઈને શરણત્વ આદિ પણ પ્રાપ્ત થયું નથી અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. મૂર્છા મોહ જે થાય છે એ કેવળ અવિચારીપણું છે અથવા વાસ્તવિકતાથી દૂર કોઈ કલ્પનામાં રહેતા એ પ્રકારનો વ્યામો છે, બીજું કાંઈ નથી. વાસ્તવિકતા કોઈ જુદી છે. વાસ્તવિકતા કહો કે વસ્તુનું સ્વરૂપ કહો એ જુદું જ છે આખું. એટલે અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. જે મોહ અનંત જન્મ મરણનો એ મોહનું શું ફળ છે, બીજું તો લાભ નથી, પણ જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ દુઃખનો હેતુ છે, પ્રત્યક્ષ તો એ દુઃખદાયક જ છે, ભવિષ્યમાં પણ એ નવા જન્મ મરણનું કારણ છે, પરિભ્રમણનું એ કારણ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, ઘણા દુઃખો ઉત્પન્ન થવાનું એ બીજ છે, એમાંથી પાંગરશે બધા દુઃખ. તેને શાંત કર અને તેનો ક્ષય કર. એવા ક્લેશને શાંત કરવા યોગ્ય છે અને એ ક્ષય કરવા યોગ્ય છે. પ્રસંગ બન્યો છે ને, યુવાન ઉંમરની અંદર માણિકચંદભાઈનો દીકરો સુંદરલાલ કરીને છે, એનો દેહ ત્યાગ થયો છે. એ જીવ એ વિના બીજો કોઈ હિતકારી ઉપાય નથી. આ સિવાય કોઈ જગતમાં બીજો આત્માને કલ્યાણકારી ઉપાય નથી, બીજી કોઈ રીતે જીવનું હિત થાય એવું નથી. મોહ કરે, મૂર્છા કરે અને ઘણો વળગે એથી એને સુખ થાય એ કોઈ રીતે બની શકે એવું નથી. પણ સંયોગમાં તો સુખની મીઠાશ ઘણી લાગે છે, ત્યારે જ એ દુઃખનું બીજ વાયવું છે. જ્યારે સંયોગમાં એ સુખની મીઠાશ વેદી છે ત્યારે જ ભાવિ દુઃખનું બીજ બરાબર વાવી દીધું એ વિના બીજા કોઈ બીજા કોઈ હિતકારી ઉપાય નથી એ વગેરે ભાવિત આત્મતાથી આત્માને ભાવીને આત્મ સ્વરૂપના એની ભાવનામાં રહીને સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહેવું તે ભાવિત આત્મતા કહેવાય છે. આત્માને ભાવીને ભાવિત આત્મતાથી વૈરાગ્યને શુદ્ધ કરવો, વૈરાગ્યને દ્રઢ કરવો, નિશ્ચલ કરવો. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ તેને આ જ પ્રકાર ભાસે છે. વસ્તુનું સ્વરૂપ હોવાથી જો યથાર્થપણે વિચાર કરે તો આવું જ ભાસે, એ તો વાસ્તવિક છે. પણ જીવનો મોહ જ્યાં સુધી છૂટતો નથી ત્યાં સુધી એ વાસ્તવિકતાને પણ ગણકારતો નથી, અવગણે છે. હવેનો જે વિષય છે એવો લીધો છે કે ખરેખર જીવને આ મૃત્યુ છે, મૃત્યુનું અશરણપણું છે, સંયોગનું અનિત્યપણું છે, એટલે તો જીવ પરમાર્થ કલ્યાણ બાજુ વળે છે, નહીતર તો વળત જ નહીં એમ કે છે. સંસારની મોહની એવી છે કે જીવને કોઈ રીતે પોતાનું કલ્યાણ સૂજે એ વિષય વહેલો છે. આ જીવને દેહ સંબંધ હોય ને જો મૃત્યુ ન હોત તો આ દેહ સંબંધ તો છે અને એ સંબંધ હોવાથી જો આ જીવને મૃત્યુ ન આવતું હોત, મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજી તેવી વૃત્તિ જોડાવાનો એનો અભિપ્રાય થાત. એક તો ઉગતી ઉંમર હોય અને એમાં પાછા એક પછી એક સફળતાના શિખરો સર કરતો જતો હોય. જે કામ હાથમાં લે એમાં હવળું પડે, જે કામ હાથમાં લે એમાં હવળું પડે. પછી એને એ કામ સિવાય બીજું હુજે હું એ તો કયો, બીજું કઈ એને સૂજે. એટલે આ જીવને દેહ સંબંધ હોય ને કદાચ મૃત્યુ ન હોત અને દેહ શાશ્વત રહેવાનો હોત તો આ સંસાર વિશે બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત. તો એ સંસારમાં એટલો રચ્યો પચ્યો ને મચ્યો એટલો બધો રહેત કે એને ક્યાંય બીજે વૃત્તિ જોડવી એ વિકલ્પ જ ન આવે. તેને સમજતો હોય કે હજી આ તો મૃત્યુ જોવે છે ને, બાર મહિનામાં એક વાર બે વાર પાંચ વાર સ્મશાન ગ્રહે જવું પડે છે, તો પણ જેને હજી નશો ચડે છે એને તો હજી ઉતરતો નથી, એને નશો કે છે. સંયોગોની વૃદ્ધિ કરવી, સંયોગો સુધારવા, એનો જેને નશો ચડી જાય છે એ નશામાં તો હજી બહુ ભાગ જીવો તો બહાર નીકળતા નથી. એને અભિપ્રતિ બીજે જોડવી એ અભિપ્રાય જ ન થાય. આવા પ્રસંગ થાય ત્યારે વળી એમ કે વાત તો આ કઈક વિચારવા જેવી છે પણ શું કરીએ, હવે અમે તો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે ક્યાંયથી બહાર નીકળી શકીએ હું નથી. એટલે ઓલો સ્મશાન વૈરાગની જેમ પાછો ઉડી જાય છે. પણ ઓલું તો વૃત્તિ જ ન જાત. જો એ પ્રસંગ ન આવતો હોત તો જીવને વિચારવાનો કોઈ અવસર જ ન હોય એમ કે છે. મુખ્ય કરીને મૃત્યુ ભયને લીધે પરમાર્થ સ્વરૂપ બીજે સ્થાન કે વૃત્તિને પ્રેરી છે. એ મૃત્યુ ભયે શું કર્યું છે કે વૃત્તિને બીજે સ્થાન કે પ્રેરી છે. મૃત્યુ આવે છે તો આ આપણે જે કાંઈ હાથમાં લીધું છે એ હાથમાં જ રહેશે એવું બનવાનું નથી. તો પછી શું, પછીની કોઈ વ્યવસ્થા છે, કોઈ અવસ્થા છે, કોઈ એનું વિજ્ઞાન છે, શું છે, શું પણ અને જ્યાં જ્યાંથી છૂટવું નથી ત્યાંથી અનિવાર્યપણે છૂટવું પડે એની કોઈ પણ એનો કોઈ ઉપાય ને ઈલાજ છે કે કેમ? ત્યારે એક પારમાર્થિક વર્તુળમાંથી કોઈ અવાજ આવે છે કે છે છે, અમર થવાનો પણ એક રસ્તો છે, પણ એ રસ્તો એક બીજો છે, તું ચાલે છે એ રસ્તો કોઈ બીજો છે. ત્યારે લાભ કોને જોતો નથી, કોણ ઈચ્છતું નથી કે હું અજર અમર ને શાશ્વત થઈ જાય એવું કોણ નહીં છે? એવી કોઈ વાત હોય તો સાંભળવી છે, ધ્યાન દઈને પણ સાંભળવા જેવી હોય છે. આટલી બધી વાત મોટી હોય, કેમતી હોય તો એ ધ્યાન દઈને સાંભળવા જેવી ખરી, અને વિચારવાનું જીવ હોય તો ઉભો રહી જાય એવી વાત છે. કેમ કે આ તો વિજ્ઞાન છે, આ કોઈ મનગઢંત એવી વાત નથી કે મનમાંથી કોઈ ઘડી કાઢી છે, ઊભી કરી લીધી છે અને કલ્પનાનો વિહાર છે, એવું કાંઈ છે નહીં. વાસ્તવિક વસ્તુ સ્થિતિ વૈજ્ઞાનિક રીતે સાબિત થાય એવી વસ્તુ સ્થિતિ છે. મુખ્ય કરીને મૃત્યુને ભય પરમાર્થ રૂપ બીજે સ્થાન કે વૃત્તિને પ્રેરી છે, પણ તે કોઈ વિરલા જીવને પ્રેરિત થઈ છે. એવા મૃત્યુના ભયથી પરમાર્થના માર્ગે જવાની વૃત્તિ કોઈ વિરલ જીવને આવી છે, બધાને નથી આવતી એમ કે છે. મૃત્યુનો અનુભવ તો રોજનો અનુભવ છે, લોકો રોજ જોવે છે કે પરિસ્થિતિ કઈક આવી નિર્માણ થાય છે, જોવા મળે છે નજર સામે, એનો ભય પણ લાગે છે. જગત આખું મૃત્યુ ભય કરીને ભયાન્વિત છે, તો પણ એ ભયને લઈને કોઈ જીવને પરમાર્થના માર્ગમાં વૃત્તિ પ્રેરાય છે? બધા જીવોની પ્રેરાતી નથી. તો શું થાય છે? નથી પ્રેરાતી એને શું થાય છે કે ઘણા જીવોને તો, એટલે મોટા ભાગના જીવોને તો પેલા વિરલ છે, પરમાર્થના માર્ગે વળે છે એવા કોઈ વિરલ છે. જ્યારે મોટા ભાગના ઘણા જીવો તો બાહ્ય નિમિત્તથી મૃત્યુ ભય ઉપરથી જે બારમા પ્રસંગ બને છે એ બારનું નિમિત્ત છે, એનાથી મૃત્યુનો ભય પણ લાગે છે. જોઈ નથી શકતા, ઘણા તો એટલા બધા ભય પ્રકૃતિ વાળા હોય છે કે મૃતદેહને જોઈ ન શકે, અને જો જોવાઈ જાય તો એને પછી ક્યાંય સુધી ખસે નહીં અંદરથી, તાર સપના આવે, એકદમ બહુ ભયની પ્રકૃતિ હોય છે તો એને બહુ મોટી અસર થઈ જાય છે, ભયની વધારે અસર થઈ જાય. પ્રત્યક્ષ છે ને, પ્રત્યક્ષની અસર બહુ આવે, ખબર તો કંઈક બધી છે કે આવું બીજું છે, પણ પ્રત્યક્ષ જોવે ત્યારે વધારે અસર આવે. હા, કેટલાક તો આજે એવી પરિસ્થિતિ છે કે હોસ્પિટલમાં ખબર કાઢવા ન જાય, કેમ કે અહીંયા એટલા બધા કેસ જોવા મળે એ જોવું જ ગમે નહીં. રોગનો ભય, દુઃખનો ભય, મૃત્યુનો ભય, પીડાનો ભય, આ બધાય, દુઃખનો ભય, મૃત્યુનો ભય, પીડાનો ભય, આ બધા ભય જીવને સતાવે છે, દુઃખી કરે છે. જ્યાં સુધી એને વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન નથી થતું ત્યાં સુધી એને આ બધા ભય સતાવે છે. એ બધા ભયથી મુક્ત થવાનો આ ઉપાય છે. ભય લાગવાનો છે, ભય ક્યાં છે? મમત્વ છે ત્યાં ભય છે, જ્યાં જ્યાં મમત્વ છે ત્યાં ભય છે. કોઈ એક એક દાખલો એવો બનો કે મમત્વ હોય ત્યાં ભય ન હોય. આ ચીજ મારી છે તો વહી જાય, એનો વિયોગ થાય તો એનો વિયોગ, વિયોગ થાય એ પહેલા એનો ભય ઉભો છે. પરના અસ્તિત્વને વળગવા જાય છે પણ વળગી શકે એવી વસ્તુ સ્થિતિ નથી. આ ચોખ્ખી ચોખ્ખી વાત છે. ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી જે મૃત્યુ ભય થાય છે તેના ઉપરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને એ ક્ષણિક વૈરાગ્ય વિશેષ કાર્યકારી થાય એટલે એ કોઈ પરમાર્થ માર્ગે ચડે તે પહેલા તો તે વૈરાગ્યનો નાશ પામી જાય છે, વૈરાગ્ય પાછો ઓગળી જાય છે, એનો નાશ થઈ જાય છે, વિલય પામી જાય છે. માત્ર કોઈક વિચારવાન કેવા કોપ જ લીધા છે, કોઈક વિચારવાન અથવા કોઈક સુલભ બુદ્ધિ અથવા કોઈ અણુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી શ્રેષ્ઠ પર પ્રત્યવૃત્તિ થાય છે. એવા કોઈ વિચારવાન જીવને અણુકર્મી જીવને પાત્ર જીવને એમ થાય છે કે મારે મારા અવિનાશી કલ્યાણ સ્વરૂપ ની પ્રાપ્તિ કરી લીધી જોઈએ. એ પ્રાપ્તિ નો ક્યાંય ઉપાય મળતો હોય તો એ પ્રયત્ન મારે ગંભીરપણે કરવા યોગ્ય છે એવો વિચાર કોઈ સુલભ બુદ્ધિ જીવને આવે છે. જેને દુઃખ જોઈતું નથી, ખરેખર જોઈતું નથી, એ સુખ ની શોધ કરે છે. જો ધર્માત્મા થયા, જેટલા કોઈ ધર્માત્મા થયા એ સર્વ ધર્માત્માની પૂર્વ ભૂમિકાને જોવામાં આવે તો આ જગ્યાએથી આ શોધમાંથી ઉત્પન્ન થયા છે કે આ સંસારના દુઃખો ન જોઈએ અને સુખ જ જોઈએ, શાશ્વત સુખ જોઈએ, અવિનાશી સુખ જોઈએ, એવું કોઈ પદ પ્રાપ્ત કરવું જોઈએ કે જ્યાં પછી ફરીને દુઃખની ઉત્પત્તિ થાય. એમાંથી એ બધા જ્ઞાની થયા છે. સુખની શોધ વિના પુરુષાર્થ ઉપડે નહીં, એની શોધ માટેનો જે પુરુષાર્થ છે એ પણ ઉપડી શકે નહીં. એટલો મોહ બળવાન છે એ જગ્યાએ આવશે એ આવ્યું નથી. વાત કઈ ચાલી છે ગમે તે, એમાંથી એમ કહ્યું છે કે આ જીવને સાચા દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ મળે એટલે કે કલ્યાણના માર્ગે ચડવા માટે એને જે કઈ સંયોગિક જરૂરિયાત જોઈએ એ પૂરેપૂરી મળી. એને જો ભાઈ આ રસ્તો છે, આ ઉપાય છે, આનાથી બધા દુઃખ મટે છે, છતાં આ જીવ જો એ રસ્તો ન પકડે તો પછી શું સમજવું, આ એક પ્રશ્ન ચાલ્યો છે કે મહામોહની નું બળવાન પણ છે, એનું હુનાર તો સારું નથી, પાંજે કે ભવિષ્ય તો સારું નથી, પણ વર્તમાનમાં શું છે કે વર્તમાનમાં દર્શન મોહને જેને મહામોહની કહેવામાં આવે છે એ પ્રબળપણે વર્તે છે. એ દર્શન મોહનું ગોદડું એવું જાડું હોય છે કે શ્રી ગુરુના ઉપદેશની લાકડી એને વાગતી નથી. સાંભળે આ પડે બરાબર છે, પણ ગણકારવાની વાત ગણકારી નથી. ઘણી દલીલો કરી છે જે નીચે કે મૃત્યુ ભય હોત તો પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થા એ નિયમિત પ્રાપ્ત થતું હોત, અનિયમિત ન હોત, અકસ્માત ન આવતું હોત કે ભાઈ તમે 60 પહેલા તો મરવાના જ નથી, 60 સુધી તો તમારે જે ધમાલ કરી હોય એ કરો, પછી 60-70 ના ગાળામાં પછી તમે આ બાજુ બીજો રસ્તો પકડી લીધો, એવું નથી. ગમે ત્યારે ગમે તેને ફડાક કરતો કાઢવું પડી જાય છે. મૃત્યુ ભય હોત પણ એ વૃદ્ધાવસ્થા એ નિયમિત પ્રાપ્ત થતું હોત, અવશ્ય વશમાં નથી, કોઈને વશ નથી. ફલાણાને પ્રાર્થના કરીએ, ફલાણા ભગવાનને પ્રાર્થના કરીએ, ફલાણા ચમત્કારિક પુરુષને પ્રાર્થના કરીએ તો પાછો ફરીને કહ્યું છે કે એને જરૂર મારે છે, એટલે મારી ભાઈ મેં એને બોલાવી લીધો. પૂનમ ચિંતા પૂનમ ચિંતા
ખાસ નહીં આવી જતા અને બાળવા નહીં દીધું. તમારે એને ચિંતા કરવા જ પડશે. ભગવાન છો તમારે, તમે સમર્થ છો, તમારે કઈ થાય એવું છે, તમારે કરવા જ જોઈએ. તમે જેમ કહો એમ કરી આપણે. હવે મનમાં બધું સમજો છે, હું હાલો જવાનો છું, મારું કામ આવવાનું છે, એનું ક્યાં મારે કરવું. ઘણી રીત કરી એને તો સમજાવવા પડે ને, બૈડા ની જાત્રી સમજાવ્યા સમજે નહીં. મેં બોલાવી લીધો છે મારી પાસે, તમે ચિંતા કરો માં મારે જરૂર છે, મારી પાસે મેં બોલાવી લીધું. લાકડું સુખડ નું હોય, ચંદન નું હોય, કે લાકડું બાવળ નું હોય, બે ની રાખત થવાની છે. શરીર ની પણ રાખત થવાની છે. શું કહે છે કે અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તે મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદ સહિત વર્તત મૃત્યુનું અવશ્ય આવું દેખીને તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થયે તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થયે સ્વજન આદિ સૌથી અરક્ષણપણું દેખીને બધા સ્વજનોમાંથી કોઈ એને રક્ષણ આપી શકે એવું નથી. એને છેલ્લે છેલ્લે અનુભવ થાય છે કે આ બધા ટગર ટગર જોવે છે પણ કોઈ મને મદદ કરી શકે એવું નથી. વિવેક પ્રગટ્યો છે ને, મહાવિવેક પ્રગટ્યો છે. સ્વજન આદિ સૌથી અરક્ષણપણું દેખીને પરમાર્થ વિચારવામાં અપ્રમતપણું જ હિતકારી લાગ્યું. એ વિચારવાન જીવોને પરમાર્થનો વિષય અંગીકાર કરવો, પારમાર્થિક રસ્તે સંચરવું એ એમને હિતકારી લાગ્યું. એ એમને ડાપણ ભરેલું લાગ્યું, વિવેક ભરેલું લાગ્યું. જો એમ ન કરે તો તે અવિચારીને અવિવેક ભરેલો છે એમ બીજા માટે. અને સર્વસંગનું અહિતકારી પણ લાગ્યું. અને જેટલા કોઈ સંયોગો થોડા હોય કે ઘણા હોય એ એકેય શરણભૂત થવાના નથી. ઉલટાનું એને વળગવા જતા જે કર્મ બાંધ્યા એ બધા અધોગતિમાં લઈ જનારા બાંધ્યા એવું એનું અહિતકારી પણ લાગ્યું. કોને? વિચારવાન જીવોને. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિસંદેહ સત્ય છે. આવો જે વિચારવાન પુરુષોનો નિશ્ચય છે એ સત્ય છે. સત્ય છે એટલું નહીં, નિસંદેહ સત્ય છે. એમાં ક્યાંય શંકા પણ કરવા જેવી નથી, શંકાને અવકાશ નથી એની અંદર. નિસંદેહ સત્ય છે, ત્રણેય કાળે સત્ય છે. પછી અત્યારે આમને બીજે કાળે બીજું એવું નથી, એમાં કોઈ બીજી કાળની અપેક્ષા લાગતી નથી. તેથી મૂર્છાભાવનો ખેદ ત્યાગીને હવે પેલા માણિકચંદ આદિ ભાઈઓને લખે છે કે તેથી મૂર્છાભાવનો ખેદ ત્યાગીને અસંગભાવ પ્રત્યે ખેદ વિચારવાને કર્તવ્ય છે. તેથી અસંગભાવ પ્રત્યે ખેદ એટલે અહીંયા વૈરાગ્ય એ વિચારવાને કર્તવ્ય છે, મૂર્છાભાવનો ખેદ કર્તવ્ય નથી. જો આ સંસારને વિશે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા બીજાને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત બધા પોઈન્ટ લીધા, એ આવતો જ ન હોત, શરણાદી પણ ન હોત, એટલે એમાં કઈ રક્ષણ મેળવી શકાતું હોત તો પંચ વિષયના સુખ સાધન નું કશું પણ પ્રાય નહોતું. એવા શ્રી ઋષભદેવ આદિ પરમ પુરુષો અને ભરત આદિ ચક્રવર્તી આદિઓ તેનો સાકારણે ત્યાગ કરત અને એકાંત અસંખપણું સાકારણે ભજત. તારી પાસે તો કાંઈ નથી એમ. જે ભરત ચક્રવર્તી આદિ થયા એના પુણ્ય પાસે તો અત્યારના ગમે એવા પુણ્યશાળી પણ હાવ નમાલાને ભિખારી જેવા લાગે. એને પણ એ વિવેક કર્યો અને અસંગપણું સાધ્યું, પરમાર્થ માર્ગે ચાલ્યા ગયા. એમણે પરમાર્થનો માર્ગ અંગીકાર કર્યો, એને કઈ ખામી નહોતી. અહીંયા તો હજી પરિશ્રમ કરીને મેળવવું પડે છે. ઓલાને તો પુણ્યથી બધું ઊભું થાય છે, જો કે અહીંયા થાય છે પુણ્યથી ઊભું, પણ એને એમ લાગે છે કે મારો પરિશ્રમ ન હતો ન થાત, હું આટલો હેરાન થયો ત્યારે મને મળ્યું છે એમ એને લાગે. ઓલાને તો એમ જ હોય, સીધું દૈવી સાધનો બધા ઉત્પન્ન થાય છે, દૈવી સંપત્તિ ઉત્પન્ન થાય છે. અનિત્યતા નો ભય એના કાળજાને પણ પૂરે છે. અરે રે, આ બધું એક વાર છોડવું પડશે નહી, ફડાક દઈને એક સેકન્ડમાં છોડવું પડશે. એનો વિચાર એને કંપારી ઉપજાવે છે. શું હૃદયના ધબકારાને એક વાર તો સંભાવી દે, એમ એવું થાય એમ થઈ જાય. હા, એવું થાય નહીં, એમ થાય જ છે, થવાનું જ છે. કઈક વિચારવું હોય તો વિચારી લઈએ, બીજો પણ કઈક રસ્તો છે ખરો. એક એક પ્રવચનમાં જેટલું નિશ્ચયનો જોરદાર વિષય સ્થાપતા હતા એટલો જ વૈરાગ સ્થાપતા હતા. હા, કહેતા ને ભાઈ આંખ નીચાઈ જશે, ઘડીકમાં તારી આંખ નીચાઈ જશે એમ કે છે. રજગણ તારા રખડશે જેમ રખડતી રેત, બહુ લલકારતા હતા ગુરુદેવ. વૈરાગ તો ઘણો ગુરુદેવ નો વૈરાગ. એમાં કોઈ પ્રસંગ જુએ, કોઈ પ્રાણીનું મૃત્યુ જુએ, મનુષ્યનું નહીં પ્રાણીનું મૃત્યુ જુએ, કોઈ કૂતરું બિલાડું કોઈ સર્પ બહાર નીકળ્યા હોય ને કઈ જુએ, મરેલા જુઓ એમ કે આ દશા છે જી. હા, લંબાય વૈરાગ્યનો પ્રસંગ લંબાય. હે આર્ય માણક ચંદાદી, યથાર્થ વિચારના ઉછાપણાને લીધે આ કેમ દુઃખ થાય છે? યથાર્થ વિચારના ઉછાપણાને લીધે એમ થોડું, એટલે કે તમે થોડું ઘણું વિચારો છો પણ છતાંય તમને દુઃખ થાય છે, તો સમજવું કે એટલું ઓછાપણું છે એમ કેવું છે. યથાર્થ વિચારના ઉછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પનાને લીધે, શું આ તો મારો દીકરો હતો, અને મૂર્છાને લીધે, અને મારાપણાની એમાં જે મૂર્છા હતી, તમને કાંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે. જે કાંઈ ખેદ તમને શોક થાય છે આ કારણોને લીધે થાય છે, એવા કારણો હોય ત્યાં સુધી એ સંભવિત છે, થાય ખરો. તો પણ તે ખેદનું બેયને કાંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, બેયને એટલે કોને, જાનારને પણ અને રહેનારને પણ, તમારા ખેદ થી ગયો એને કઈ હિતકાર હિત થવાનું નથી અને તમને પણ હિત થવાનું નથી. તો પણ તે ખેદનું બેયને કાંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, અને હિતકારી પણ માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારીને, અસંગ પણ સંગ છે એ કહેવા માત્ર છે, જીવ એકલો જ જન્મે છે ને એકલો જ મરે છે, જીવે છે પણ એકલો પીડા ભોગવે છે, એકલો બધું એકલું જ થાય છે, નિર્વાણ પદ સુધી ભિન્ન પદાર્થ હોવાથી બધું એકલું જ થવાનું છે. એમ થતો ખેદ યથાશક્તિ વિચારથી જ્ઞાની પુરુષોના વચનામૃતથી તમારી વિચાર શક્તિથી વિચાર આ કાળે તમારો જોર ન કરે બળવાન ન થઈ શકે તો જ્ઞાની પુરુષોના વચનામૃતનો આધાર લેજો એમ કે છે. જ્ઞાની પુરુષોના વચનામૃતથી તથા સાધુ પુરુષનો આશ્રય એવા કોઈ સાધક જીવના ચરણમાં એના શરણમાં એના આશ્રય જજો અને એના સમાગમ આદિથી અને વીરતીથી એટલે ત્યાગ કરીને આસક્તિ છોડીને વીરતિ એટલે સંસારના પદાર્થો પ્રત્યેના રસને છોડીને એ ખેદને ઉપશાંત કરવો એ શોકને ટાળી દેવો એ શોક લંબાવા જેવો નથી. આને દિલાસા પત્ર કહેવામાં આવે છે. દિલાસાનો પત્ર લખે છે ને આપણે ત્યાં ખરખરો જેને કહે છે કાઠિયાવાડી ભાષામાં ખરખરો કહે છે. આ ખરખરો સાચો છે. પરમાર્થનો વિષય નાખ્યો છે આખો. ધર્મ કહ્યું ઓલો રૂઢિગત પણ લખે ને ઓલા કાગળ કોનો આવ્યો છે એટલું જ જોવે. બાકી તો સમજે કે આ બધા એક સરખું લખે છે એ કઈ વાંચવાનું જ ન હોય. કોનો આવ્યો કોનો ન આવ્યો એટલું જ જોવે. રિવાજ થઈ ગયા ને આ બધા. આ કઈ રિવાજ નથી. આ તો જીવને દુઃખ થી છોડાવી દે અને પરમાર્થના માર્ગે જાગૃત કરી દે એવું પત્ર છે. બહુ સારા પત્ર છે આ પત્ર છે ને બીજો પણ એવો એક પત્ર છે. બે પત્ર સૌભાગભાઈ નો તો છે જ તો મારે નોંધ કરે છે આમાં એવા બે ત્રણ પત્રો છે. બીજા ભાઈ છે મુમુક્ષુ એને પત્ર લખ્યો છે. જે હેતુ થી કાગળ પહોંચ્યો છે જે હેતુ થી એટલે શારીરિક રોગ વિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે. તેથી તે આગાર ગ્રહણ કરતા આજ્ઞાનો ભંગ થવા અતિક્રમ નહીં થાય. આગાર એટલે છૂટછાટ. આગાર એટલે છૂટછાટ. છૂટછાટ એ શું છે કે ભાઈ આવો રોગ થાય તો આટલી છૂટ આ દવા વગેરે લેવામાં કે કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો એ પ્રતિજ્ઞા નહીં પાળવામાં જે છૂટછાટ લેવી એને આગાર કહેવામાં આવે છે. ગ્રહણ કરવું તે અણગાર એટલે ત્યાગ. અણગાર અને આગાર જૈન શાસ્ત્રના પારિભાષિક શબ્દો છે. અન્ય શાસ્ત્રોમાં નથી. જૈન શાસ્ત્રના પારિભાષિક શબ્દો છે. જૈન પરિભાષા જેની તમને જે આગાર હતો શું પહેલેથી એ વાત કોઈ એવી રીતે વિચારેલી આવો રોગ થાય તો અહીંયા છૂટ રાખવી તો તે આગાર ગ્રહણ કરવામાં એટલે એવી છૂટછાટ લેવામાં આજ્ઞાનો અથવા પ્રતિજ્ઞાનો ભંગ નથી અથવા અતિક્રમણ નથી નહીં થાય. કેમ કે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો એટલે એ રીતે નિયમ લીધેલો હતો. જે કોઈ કાંઈ નિયમ લીધો હશે એ નિયમની છૂટછાટ સંબંધીનો વિષય છે. એ જ કારણ વિશેષ છતાં પણ એવું જ કારણ હોવા છતાં પણ જો પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય છે. શું આમાં સૂક્ષ્મતા છે કે લેવું પડે અને લેવાની ઈચ્છા થાય બે જુદી જુદી વાત છે. એકમાં અભિપ્રાય થઈ જાય છે એકમાં અભિપ્રાય વિરુદ્ધ ખેદ સહિતની પ્રવૃત્તિ થાય છે કે અરે રે મારી પ્રતિજ્ઞા તૂટે છે પણ બીજો કોઈ ઉપાય નથી અને મારા પરિણામ હવે સહન કરી શકે એવી પરિસ્થિતિ દેખાતી નથી તેથી આ પ્રતિજ્ઞા તોડવી પડે છે. પણ ઈચ્છા એ કરીને કરે કે ચાલો રોગ થયો ને આપણે તો પહેલેથી નક્કી કરેલું જ છે કે આવો રોગ થાય ત્યારે આપણે પ્રતિજ્ઞા નહીં પાડવાની તો ત્યાં આજ્ઞાનો ભંગ અને અતિક્રમ છે. ભલે તમે પહેલેથી તે પ્રકારનો નિયમ કરેલો હોય તો પણ શું કે છે, આ વિચારવા જેવો વિષય છે. માણસ ભૂલ ક્યાં કરે છે કે આવી રીતે પહેલેથી છટક બારી રાખે અને પછી જયારે પ્રસંગ બને ત્યારે પોતાની ઈચ્છા એ પ્રવર્તિત માં ફેરફાર કરી નાખે, તો એને પ્રતિજ્ઞા ભંગ કર્યો છે, એને આજ્ઞા તોડી છે, એને અતિક્રમ કર્યો છે. એમ નથી વાત, એમ કે પ્રતિજ્ઞામાં ને આગળ રાખવામાં પણ, પ્રતિજ્ઞા ની સામે આગળ રાખવાની છૂટછાટ રાખવામાં પણ આટલો નિયમ તો છે એમ કેવું છે. શું ઉદ્દેશ શું છે એ છૂટી જાય છે ત્યારે આ બધું થાય છે. મૂળ તો વિષય છે કે એનો ઉદ્દેશ તો પોતાના પરિણામને શુદ્ધ કરવા માટેનો છે. અણગાર કોઈ લીધો હોય તો અણગારની સામે જે આગાર લેવો પડે, તો બંને વખતે એને પોતાનો ઉદ્દેશ તો પરિણામની શુદ્ધતાનો છે, પછી અણગાર રાખે કે આગાર રાખે, એના બદલે ઈચ્છા એ કરીને પ્રવર્તે તો એનો ઉદ્દેશ ત્યાં છે એ વાત સિદ્ધ થતી નથી. એના ઉદ્દેશની અંદર જ ગડબડ છે. સર્વ પ્રકારના આ તો સત્પુરુષના સમાગમમાં લોક ઝીણી ભૂલ પણ એને કાઢી નાખે છે. આ અભિપ્રાયની ભૂલ છે. આમ દેખાય ઝીણી પણ ભૂલ મોટી છે, પાછી અંદરમાં એ મોટી ભૂલ છે. એમાં દોષ કરવાનો અભિપ્રાય જરૂર જીવનો પાકો થઈ જાય છે પહેલેથી. સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. શું કહે છે? બ્રહ્મચર્યના વિષયમાં પોતાના વિચારો અહીંયા પ્રદર્શિત કર્યા છે કે સર્વ પ્રકારનો આરંભ પરિગ્રહનું મૂળ છેદવું હોય તો જીવે બ્રહ્મચર્યમય જીવન જીવવું એ વધારે અનુકૂળ સાધન છે. કેમ કે સાંસારિક ગ્રહસ્થ અવસ્થામાં પ્રવેશ કરતા પછી જે કુટુંબ પરિવારની જવાબદારીઓ આવે છે અને એને લઈને જે આરંભ પરિગ્રહ એને માંડવો પડે છે, એમાં લગભગ આખું આયુષ્ય વ્યતીત કરવું પડે છે. આખું આયુષ્યની પાછળ જવા દેવું પડે છે. તો જેને આત્મહિત કરવું હોય તેના માટે બ્રહ્મચર્ય એ બહુ સારું સાધન છે. અને આ બાબતમાં ગુરુદેવશ્રીની જે કાર્યપ્રણાલી છે એ બહુ અનુકૂળ છે. પોતે પણ સાધુપણું છોડ્યું છતાં પોતે ગ્રસ્તપણું અંગીકાર નથી કર્યું, પોતે બ્રહ્મચર્યપણું રાખ્યું છે. એટલું જ નહીં, બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાંચમા ગુણસ્થાનને સાતમી પ્રતિમા હોવા છતાં પણ સંસ્કૃત શાસ્ત્રમાં છઠ્ઠી ગણાવી છે, લગભગ સાતમી પ્રતિમા હોવા છતાં પણ મુમુક્ષુ જીવ પણ જો બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે તો ગુરુદેવ એને પ્રતિજ્ઞા લેવડાવતા. એનો અર્થ શું છે કે એ જીવ આરંભ પરિગ્રહથી મુક્ત થઈ જાય, એને પોતાનું આત્મહિત કરવાનો વધુમાં વધુ સમયનો અવકાશ મળી શકે. એક વિકલ્પને ન સહન કરી શકે અબ્રહ્મચર્યના તો હજારો વિકલ્પ એને કરવા પડે, અને એક વિકલ્પમાં જો દ્રઢ રહી શકે તો હજારો વિકલ્પ એને નહીં કરવાનો પ્રસંગ ઉભો થાય. એટલો બધો આરંભ પરિગ્રહની સાથે બ્રહ્મચર્યને સંબંધ છે. એવું સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવત જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિશે તમારો નિશ્ચય વર્તે છે એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. જુઓ, આ ગુરુદેવની સાથે મેળ ખાય છે. શ્રીમદજીનો અભિપ્રાય ને ગુરુદેવશ્રીનો અભિપ્રાય મેળ ખાય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને, એટલે હવે તમે જ્યારે મળો ત્યારે આ વિચાર મને જણાવજો. અને સંમત 1952 ના આસો માસની પૂર્ણતા સુધી કે સંવંત 1953 ના કાર્તિક સુધી પૂર્ણિમા પર્યંત શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી. એમની પાસે વ્રત ગ્રહણ કરી લીધો, કેમ કે એમની પાસે શુક્રવાર વ્રત ગ્રહણ કરાવે છે કે પોતે ગ્રસ્ત અવસ્થામાં છે અને પેલા ત્યાગીની અવસ્થામાં છે, એટલે એની પાસે વ્રત ગ્રહણ કરવાનું કે છે. મારી પાસે કરશો એમ નથી કેતો, જો કેટલો વિવેક રાખ્યો. શ્રી માણકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલ ના દેહ ત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અસરણાદિ પણ લખ્યું તે યથાર્થ છે. કોણે? આ ચોટાલાલભાઈએ પણ પત્રમાં લખ્યું છે કે અરે રે, આ સુંદરલાલભાઈ યુવાન ઉંમરમાં ચાલ્યા ગયા અને સંસારનું અસરણ પણ નજર સામે જોવા મળ્યું છે, એ યથાર્થ છે. તેવી પરિણતિ અખંડ વર્તે કેવી? જ્યારે વૈરાગ ઉત્પન્ન થાય તે વૈરાગ પાછો નાશ ન પામે એ વૈરાગની પરિણતિ અખંડ વર્તે, તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે, તો જ પોતાના સ્વરૂપ જ્ઞાનને એ પામે. સ્વ એટલે પોતાના સ્વરૂપ જ્ઞાનને પામે. વૈરાગ્ય ન હોય અને કોઈ સ્વરૂપ જ્ઞાનને પામે એ વાતમાં કાંઈ માલ નથી, કેમ કે એક તો અનાદિથી જીવનું એકત્વ બુદ્ધિરૂપ પરિણમન છે અને બીજું એના ઉપર એ એકત્વ બુદ્ધિને છોડવા ન દે, એને તાળામાં પેક કરીને રાખે એવી આસક્તિ બીજી એના ઉપર બેઠી હોય. આપણે એમ કહીએ કે ભાઈ આ કબાટને અંદર લોકર છે એ તો બંધ કરેલું છે ને એના ઉપર કબાટને પણ ચાવી મારેલી છે, એમ બે જગ્યાએ પેક કરેલી વાત છે. એકત્વ બુદ્ધિથી પણ સંબંધ છે અને એના ઉપર પાછો આસક્તિનો પણ બીજો સંબંધ રાખ્યો છે, એટલે કોઈ રીતે જીવને સ્વરૂપ જ્ઞાન થાય એ તો બની શકે નહીં, એ બે તોડવા પડે. જો એ વૈરાગ્યની પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામે સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. ક્યારેક ક્યારેક તો કોઈ નિમિત્તથી તેવા પરિણામ થાય છે, પણ તે વિઘ્ન હેતુ એવા સંગ તથા પ્રસંગને વિશે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી. ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી એટલે આવા મૃત્યુ પ્રસંગથી એવા વૈરાગ્યના પરિણામ પરમાર્થ માર્ગે જવાના પરિણામ જીવોને થાય છે, પણ પાછા એ પરિણામમાં વિઘ્નના કારણભૂત એવા સંગ અને પ્રસંગ, એવા સંગ પ્રસંગમાં પાછો જીવ વાસ કરે છે કે એ પરિણામ પાછા એના અખંડપણે જળવાતા, વળી પાછો એવો એ સંગમાં રાચે છે કે ઘણા વૈરાગનો ઘણા લાંબા સુધી વૈરાગ ઉપાસેલો હોય તો પણ એક પ્રસંગમાં બધું ધોવાઈ જાય, એવા વિઘ્ન હેતુભૂત એવા સંગ અને પ્રસંગને વિશે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડપણે રહેતા નથી અને સંસારની અભિરુચિ થઈ જાય છે. પછી સંસારની પાછી એવી નવી રુચિ, રુચિ તો એક ક્ષણમાં પલટો મારી જાય છે, રુચિને પલટતા કોઈ પ્રોસેસ કરવો પડતો નથી, રુચિ તરત જ પલટો મારે છે. વૈરાગની રુચિને બદલે રાગની ને રાગના વિષયોની રુચિ જીવને થતા વાર લાગતી નથી. પહેલેથી જ એને વિશ્વાસ નથી, થોડો વૈરાગ આવ્યો છે, એ વૈરાગ અખંડપણે જળવાય એવા જો સત્સંગ આદિ ઉપાસે તો આગળ વધીને સ્વસ્વરૂપ જ્ઞાન પ્રત્યે જાય, પણ એ પહેલા તો બીજા સંગ પ્રસંગમાં પાછો એવો આવે છે કે એની રુચિ પાછી પલટો મારી જાય છે. થોડી ઘણી રુચિ આત્મકલ્યાણની થઈ હોય એ વળી પાછી ફરી અને વળી પાછો સંસારના કાર્યોમાં ચકચૂર પાછો વાળીને જોવે નહીં. સંસાર અભિરુચિ થઈ જાય છે એવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મુમુક્ષુને, એટલે જેને વૈરાગ્યાદી અખંડપણે પરિણતિ જાળવવી છે એવી જેની ઈચ્છા છે એવા ઈચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમ નો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી. જો ફરી ફરીને ક્યાં વાત લાવે છે, પરમ પુરુષ એટલે જિનેન્દ્ર પરમાત્મા. જિનેશ્વરોએ આ શિક્ષા મુમુક્ષુને દીધી છે કે તું તારી પરમાર્થિક વૃત્તિ ટકાવી રાખવા માટે અને સંસારની અભિરુચિમાં ના આવી જાય એટલા માટે નિત્ય સમસત સમાગમનો આશ્રય કરજે. સત્સમાગમ ક્યારે છોડીશ નહીં, એ તો ફેરવી ફેરવીને આવે છે. શું વિષય છે? 332 પાન છે. અખંડ નિશ્ચય રાખવા જેવી વાર્તા. જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણ નું કોઈ બળવાન કારણ નથી. બીજું કોઈ કારણ જ નથી ને સત્સંગ જેવું બળવાન. જો તારે કલ્યાણ કરવું હોય તો આત્મકલ્યાણમાં સત્સંગ જેવું કોઈ બળવાન કારણ બીજું છે. આ મોટી નિશ્ચયની વાર્તા છે અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો. શું એટલે નિરંતર જો સત્સંગમાં રહેવાતું હોય તો બીજું તો કરવા જેવું નથી. તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો. અસત્સંગ નું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું. વિપરિણામ એટલે નુકસાન. અસત્સંગ થી થતું નુકસાન વિચારવું એ શ્રીરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. વિચારવા જેવી છે એમ ન કહ્યું. તું અનુભવ કરી જવાનો કે સત્સંગ થી તને કેટલો લાભ થાય. અમારો તો આ નિચોડ છે પણ તને ખબર પડે કે આ કેટલા લાભ નું કારણ છે. એ વાત પણ એમને અનેક પત્રોની અંદર ફેરવી ફેરવીને પોતાના અનુભવથી કરેલી છે. એટલે અહીંયા પણ એમ કહે છે કે તેવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મોક્ષોને એટલે વૈરાગ્ય જળવાઈ રહે. પરમાર્થ કરવાને પારમાર્થિક વૃત્તિ જળવાઈ રહે એવા ઈચ્છાવાન મોક્ષોને તો માટે નિત્ય સત્સમાગમ નો આશ્રય કરવાને પરમ પુરુષે શિક્ષા દીધી છે કે તું સદાય સત્સમાગમમાં રહેજે. જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યારે સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુજન કેવા અપ્રતિકૂળ નિમિત્ત રૂપ મુમુક્ષુજન. પાછા એવા મુમુક્ષુજન નહીં કે પ્રતિકૂળ થાય પ્રતિકૂળ નિમિત્ત પડે એવા નહીં. અપ્રતિકૂળ નિમિત્ત રૂપ એવા મુમુક્ષુજન તો શૈલી કેવી કરે છે. મુમુક્ષુ નું વિશેષણ વાપર્યું છે. એવા મુમુક્ષુજન નો સમાગમ અને સત્શાસ્ત્રો નો પરિચય કર્તવ્ય છે. બીજા સંઘ તથા પ્રસંગ થી દૂર રહેવાની અને એ સિવાયના બીજા સંઘ પ્રસંગ થી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ. સ્મૃતિ કહો, જાગૃતિ કહો, સાવધાની કહો, એ રાખવી જોઈએ અને તે સ્મૃતિ પ્રવર્તન રૂપ કરવી જોઈએ. માત્ર સાવધાની રાખવી નહીં, એને અમલ કરવો. પ્રવર્તન કરવી એટલે એમ પ્રવૃત્તિ કરવી એટલે બીજા પ્રસંગમાં જાવો નહીં, સંસારના પ્રસંગો બને એટલા છોડવા. એમ કે વારંવાર જીવ આ વાત વિસરી જાય છે, વારંવાર ભૂલી જાય છે કે મારે સત્સંગ કરવો એ ભૂલી જાય છે, અસંગ છોડવો એ પણ, અસત્સંગ છોડવો એ પણ ભૂલી જાય છે. અને તેથી ઈચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી અને તેથી એને જે સાધન એને ઉપાય સાધન એટલે ઉપાય પામવો જોઈએ. જે પરિણતિ એને સધાવી જોઈએ એ બે માંથી એક મળતા નથી. શ્રી સુંદરલાલ ની ગતિ વિશે નો પ્રશ્ન વાંચ્યો છે. ભાઈ પ્રશ્ન પૂછ્યો છે કે સુંદરલાલ ભાઈ ના તો પરિણામ આવા હતા પણ એની ગતિ કેવી થઈ હશે.
એ પ્રશ્ન હાલ ઉક્ષમ કરવા યોગ્ય આવો પ્રશ્ન તમારે અત્યારે પૂછવા જેવો નથી. કેવા ગંભીર છે પ્રશ્ન પૂછે એટલે એની ચર્ચા કરી દે એવું નથી. એ પ્રશ્ન જે કાળે ચર્ચવા યોગ્ય ન હોય એ પ્રશ્ન હાથમાં નથી રહેતો. એ પ્રશ્ન અત્યારે તમે શાંત કરો તેમ તે વિશે તમારે અત્યારે વિકલ્પન કરવા યોગ્ય નથી. આ તો માણસો ગમે ત્યારે ગમે તેની ચર્ચા કરી લે છે ને, ભાઈ ક્યાં ગયા છે, અહીંથી તો ગયા પણ હવે ક્યાં ગયા છે આપણે જરા વિચાર કરીએ. ભાઈ એ કોઈ ગહન જ્ઞાનનો વિષય છે કે કોઈ ઉપર છેલ્લા જ્ઞાનનો કે અનુમાન કરવાનો વિષય નથી. આયુષ્યની ગતિની કેવી પરિસ્થિતિ ક્યારે કેવી રીતે થાય છે એ વિશે ઘણો વિચાર માંગે એવો વિષય છે. એમને એ વિષયની ચર્ચા કરીને કોઈ એવા પરિણામ જે કરે કે જે પોતાને નુકસાનનું કારણ થાય એ વધારે વિચારવા જેવું છે. એનો વિચાર કરે તો જલ્દી જલ્દી પોતાનું